समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। એમાં જીવ અજીવ અધિકાર ચાલે છે અને જીવ અજીવ અધિકારની ગાથા 56 આપણે કરી રહ્યા છીએ। 56મી ગાથામાં એક પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો। પ્રશ્ન એવો હતો 56મી ગાથા માટે, જે પ્રશ્ન હતો એ એવો હતો કે આ બધા ભાવ કહેવામાં આવ્યા, વર્ણાદિક ભાવો, એ બધા જીવના નથી, તો પછી અન્ય સિદ્ધાંતોના શાસ્ત્રોમાં પણ એને જીવના કયા છે, તો એમ શા માટે, એ કઈ રીતે? એટલે અહીંયા શિષ્યને જરા આશંકા થઈ છે। શંકા નથી, આશંકા છે કે મને એ સમજાતું નથી કે બીજા શાસ્ત્રમાં, સિદ્ધાંતના ગ્રંથમાં પણ આ બધા ભાવને જીવના કયા છે, અને પ્રભુ આપ અહીંયા આપ કહો છો કે આ બધા વર્ણાદિક ભાવો છે તે જીવના નથી। અને આ પ્રશ્ન સ્વાભાવિક છે, આવો પ્રશ્ન થાય, જે અભ્યાસી છે એને પ્રશ્ન થાય, એટલે શિષ્યને આવો પ્રશ્ન થયો છે। શિષ્યને આવો પ્રશ્ન થયો છે એના ઉત્તર રૂપે 56મી ગાથામાં સ્પષ્ટતા કરતા એમ કહ્યું કે એ બધા જે ભાવ છે એ વ્યવહારથી જીવના કયા છે, નિશ્ચયથી એ આત્માના નથી। નિશ્ચયથી તો એ આત્માના નથી, જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધું વ્યવહારથી છે। અને શરૂઆતમાં જ પહેલી જ વાત ટીકામાં એ કરી દેવામાં આવી કે વ્યવહાર કેવો છે, તો કે વ્યવહાર જે છે એ આખો પર આશ્રિત છે। એટલે અહીંયા પણ એ પર્યાયના આશ્રયે વ્યવહાર છે, એટલે પર્યાય આશ્રિત વ્યવહાર, પર્યાય આશ્રિત વ્યવહાર, એમાં જે કંઈ કથન હોય એમાં પર્યાયને મુખ્ય કરીને વાત કરી હોય, એટલે એ વસ્તુના સ્વરૂપથી એમાં જુદું આવે, એમાં ઉપચારથી વાત કહેવામાં આવે, અથવા તો એમ કહીએ કે બીજાના ભાવને બીજાના ઉપર આરોપિત કરવામાં આવે। એટલે એ પ્રમાણે જે કંઈ કહેવામાં આવ્યું, આ બધા ભાવોને કહેવામાં આવ્યા, એ બધા ભાવો પર્યાયમાં છે અને પર્યાયનો આશ્રય કરતા એ ભાવો જીવના છે એમ જણાય છે, પણ એ બધો વ્યવહાર નહીં છે, નિશ્ચય નહીં તો દ્રવ્યને આશ્રય છે, અને દ્રવ્યને આશ્રય જે નિશ્ચય નહીં છે એ જ સાચો નહીં છે, તે ભૂતાર્થ છે। અને એ પ્રમાણે જ્યારે જોઈએ ત્યારે દ્રવ્યમાં તો કંઈ ભાસતું નથી, અને એવો જ અનુભવ જ્યારે ધ્રુવમાં ઢળી અને કરવામાં આવે, એટલે કે સ્વાનુભૂતિ થાય ત્યારે થાય છે, સ્વનો અનુભવ થાય ત્યારે એવો જ અનુભવ થાય છે કે જીવમાં આ બધા ભાવો નથી। આ વાતને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાનું 131, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, નિશ્ચય નહીંની વાત કરતા કહે છે કે નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય છે, પહેલા વ્યવહાર નહીં ને પર્યાય આશ્રિત કહ્યો હતો, અને હવે નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય છે, અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય એટલે ત્રિકાળી વસ્તુના આશ્રય છે એમ અહીંયા કહ્યું છે। અર્થાંત નિશ્ચય નહીં કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તે છે એમ કહ્યું। શું કહ્યું? निश्चय ने केवल एक जीवना स्वाभाविक भाव ने अवलंबी ने प्रवर्ते छे। अनेक भावों ने अवलंबी ने प्रवर्तवा वालो ए निश्चय नही नथी। जेवो शुद्ध स्वरूप छे, निर्मल स्वरूप छे, एटले एवो जे शुद्ध स्वभाव छे अने एवा स्वभाव ने अवलंबन वालो ए निश्चय नही छे। એટલે નિશ્ચય નય છે તે જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તે છે। ત્રિકાળી જ્ઞાયક ભાવ જે ત્રણેય કાળ રહે છે એને ત્રિકાળી કહેવાય। એવો જ્ઞાયક ભાવ, જાણવા દેખવા વાળો ભાવ, હું માત્ર જ્ઞાન કરનાર છું, બીજું કંઈ નથી, ભગવાન આત્માનો આવો ભાવ છે। અને આમ પણ ભગવાન આત્મા કરે છે શું? કંઈ કરતો નથી, માત્ર જ્ઞાન ક્રિયા કરે છે, એ સિવાય બીજું કંઈ કરતો નથી। એની જ્ઞાન ક્રિયામાં શું કરે છે? તો કે પોતે પોતાના અનંત ગુણો, અનંત ગુણોની પર્યાયને એ જ્ઞાનમાં માણે છે, એટલે કે અનુભવે છે। અને એ અનુભવ કેવો છે? તો એ અનુભવ અલૌકિક આનંદ રૂપે છે। એટલે ભગવાન આત્માને આ સિવાય બીજું કોઈ કામ નથી, એ બીજું કંઈ કરતો નથી, ખરેખર આવું સ્વરૂપ છે। એટલે એ ત્રણેય કાળ એવો ને એવો જ જ્ઞાયક જ છે, એ જ્ઞાન કરવા વાળો જ છે। એટલે ત્રિકાળી જ્ઞાયક ભાવ તે જીવનો કેવળ એક સ્વભાવ છે, એ સિવાય બીજો જીવનો કોઈ સ્વભાવ નથી। એ જ ચૈતન્યપણું છે, એ જ ચૈતન્યપણું છે। અનંત ગુણોનો પિંડ કહીએ કે અનંત શક્તિઓનો સમૂહ કહીએ, એવો આ ભગવાન આત્મા પોતે પોતાના ભાવે રહે છે અને પોતે તેમાં અનંત કાળ સુધી સુખ શાંતિમાં બિરાજે છે। એને પરની અપેક્ષા નથી, બીજાની કોઈની એને અપેક્ષા નથી, એવો એ જ્ઞાયક ભાવ છે। જ્ઞાન કરવું, જ્ઞાન કરવું એટલે અનુભવરૂપ એ પ્રક્રિયા છે। પોતે પોતાના સ્વરૂપ સાથે સ્થિર થઈને રહી ગયો છે, તો એમાં એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે। જેવું સ્વરૂપ છે એવું અનુભવાય છે। અનંત ગુણ છે પણ બધું એક રૂપે છે, અખંડ છે, એટલે અનુભવ જે થાય છે તો આનંદ સુખ શાંતિનો એક સાથે અનુભવ થાય છે। એમાં કોઈ ભેદ નથી કે અત્યારે આનંદ છે, હવે શાંતિ છે, હવે સુખ છે, કે હવે આમ છે, એમ નથી, એ એક રૂપે અનુભવાય છે। સરબતનો દાખલો આપણે લઈએ છીએ એ પ્રમાણે એમાં અનંત ગુણો હોવા છતાં પણ ભગવાન આત્મા જેમ શરબતમાં અનેક પદાર્થો હોવા છતાં એ એક રૂપે એનો રસાસ્વાદ આવે છે, એવી રીતે ભગવાન આત્મા અનંત ગુણો હોવા છતાં એ એક રૂપે એ પોતે અનુભવાય છે। અને આ જ થઈ રહ્યું છે, પણ વર્તમાનમાં એની દ્રષ્ટિ ત્યાં જતી નથી, એટલે એને ખ્યાલ આવતો નથી। એની દ્રષ્ટિ બહારમાં ફરે છે, એનો ઉપયોગને બહારમાંથી અંદર તરફ વાળતો નથી, એટલે આ બધું એને સમજમાં આવતું નથી। અહીંયા તો કહે છે કે આવા જીવના કેવળ એક સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો હોવાથી નિશ્ચય નહીં, બીજાના ભાવને જરા પણ બીજાનો કહેતો નથી, બીજાના ભાવને એ જરા પણ બીજાનો કહેતો નથી, આવો એ નિશ્ચય નહીં છે। વ્યવહાર નયની પહેલા જ વાત કરી દીધી કે વ્યવહાર નય એ બીજાના ભાવને બીજાના કહે છે, બીજાના ભાવને બીજાના કહેવાવાળો વ્યવહાર નય છે, એ જાણવા લાયક છે, આદરવા લાયક નથી, એ ક્ષણિક છે, એ વસ્તુના મૂળ સ્વરૂપમાં નથી પણ એ પર્યાયમાં છે। એટલે જ્યારે પોતાની શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે એ વખતે એ શુદ્ધ દ્રવ્યના આશ્રય થાય છે, અને એ શુદ્ધ દ્રવ્ય તરફ લઈ જનારો એ નિશ્ચય નય છે, એ ભૂતાર્થ છે। નિશ્ચય નય દ્રવ્યના આશ્રયે પ્રવર્તતો હોવાથી ઔપાધિક ભાવનો નિષેધ કરે છે। જો પ્રભુ, અહીંયા સમજવાનું છે, ઔપાધિક ભાવનો નિષેધ કરે છે એનો અર્થ એ થાય છે, આપણે ગઈકાલે પણ આ વાત સમજ્યા છીએ, કે એને એવા ઔપાધિક ભાવ એટલે એવી કોઈ ઉપાધિ છે નહીં। નિષેધ કરવાનો અર્થ અહીંયા શું થાય છે કે નિષેધ કરવો એટલે કઈ અહીંયા પંડિતાએ કરી અને વાદ વિવાદ કરવાની વાત નથી, કોઈ નિશ્ચય ને વ્યવહારના ઝઘડા એવું નથી. લોકો સમજે નહીં, અભ્યાસ હોય નહીં, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એક બીજા શાસ્ત્રમાં કઈ રીતે અવિરોધ છે, કઈ રીતે અવિરોધ છે એટલે કે વિરોધાભાસ નથી એવું જ્યાં સુધી સમજતા નથી એમને આ બધા ઝઘડાના પરિણામ હોય છે. બીજા કોઈને એવા કોઈ ઝઘડા હોતા નથી. વ્યવહાર વ્યવહારના સ્થાને છે, નિશ્ચય નિશ્ચયના સ્થાને છે અને બંને નય આદરણીય નથી. નિશ્ચય નય છે તે આદરણીય છે, વ્યવહાર નય છે તે જાણેલો પ્રયોજનવાન છે. એટલે નિશ્ચય નય દ્રવ્યના આશરે પ્રવર્તતો હોવાથી ઔપાધિક ભાવનો નિષેધ કરે છે. ત્યાં એમ છે કે નિશ્ચય નય દ્વારા જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો અનુભવ થાય, એવા સ્વરૂપનો જ્યારે અનુભવ થાય છે ત્યારે એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતે પોતાના સ્વરૂપને જ અનુભવે છે અને એવા સ્વરૂપની અંદર, એવા સ્વરૂપની અંદર કોઈ પર્યાય નથી કે કોઈ વિભાવ ભાવ, વિકારી ભાવ, અન્ય ભાવ, અશુદ્ધ ભાવ, શુભ ભાવ રૂપે કે અશુભ ભાવ રૂપે એમાં નથી. એટલે આખો વ્યવહાર જે છે એ અનુભૂતિના કાળે અનુભવાતો નથી અને એ માટે આપણે 50-55 ગાથા સુધીમાં જે 29 બોલાવ્યા એને ફરીથી આપણે લક્ષમાં લેવાના કે એ એક પણ વસ્તુ અનુભૂતિના કાળે નથી. અને અનુભૂતિના કાળે નથી એનો અર્થ એ થયો કે મૂળ સ્વરૂપમાં નથી એટલે અનુભવમાં એ આવતું નથી. અનુભૂતિના કાળે જે અનુભવાય છે તે તો શુદ્ધ ભગવાન આત્મા સિદ્ધ સમાન જ અનુભવાય છે અને એ વખતે અલૌકિક આનંદનો અનુભવ થાય છે. એટલે નિશ્ચય નય એ દ્રવ્યના આશ્રયે પ્રવર્તે છે, એ શુદ્ધ નય છે અને એનો વિષય ત્રણેય કાળ શુદ્ધ રહેવાવાળું દ્રવ્ય છે. એનો વિષય ત્રણેય કાળ શુદ્ધ રહેવાવાળું દ્રવ્ય છે, એનો વિષય ક્ષણિક પર્યાય નથી. શુભ ભાવ કે અશુભ ભાવની પર્યાય તો નથી પણ શુદ્ધ ભાવની પર્યાય પણ નિશ્ચય નયનો વિષય નથી, શુદ્ધ નયનો વિષય નથી. શુદ્ધ નિર્મળ જે પર્યાય થાય, સમ્યક દર્શનની પર્યાય થાય કે કેવળ જ્ઞાનની પર્યાય થાય એ પર્યાય પણ નિશ્ચય નયનો વિષય નથી, શુદ્ધ નયનો વિષય નથી. અને એવા પર્યાયના આશ્રયે સ્વરૂપમાં જવાતું નથી, આત્મામાં જવાતું નથી. આત્મામાં જવાતું નથી તો પછી લીનતાનો તો પ્રશ્ન જ નથી અને સ્થિરતા તો પછી ક્યાં સવાલ જ આવે છે. એટલે જે અનુભવ થાય છે, આત્માનો અનુભવ થાય છે એ શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું ભગવાન આત્માનું ત્રણેય કાળ રહેવાવાળું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં ઢળતા એટલે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તેમાં લઈ જતા, ત્યાં લક્ષ્ય કરતા અદ્વૈતપણે અનુભવમાં આવે છે. એટલે આશ્રય કરવા લાયક નિશ્ચય નયનો વિષય શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મા એ જ છે, બીજું કંઈ આશ્રય કરવા લાયક નથી. અને એમ કરતા, એમ કરતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, એમ કરતા નિર્જરા થાય છે અને એ જ ધર્મની શરૂઆત છે, મોક્ષ માર્ગની શરૂઆત છે. અહીંયા વાત કરે છે કે નિશ્ચય નય દ્રવ્યના આશ્રયે પ્રવર્તતો હોવાથી, એટલે કે પર્યાયના આશ્રયે પ્રગટ નથી થતો, માત્ર ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એના આશ્રયે જ પ્રવર્તે છે એટલે એમાં કોઈ પ્રકારની ઉપાધિનો ભાવ છે નહીં એમ એ ઔપાધિક ભાવનો નિષેધ કરે છે. જો ગાથામાં શરૂઆતમાં જે ઉદાહરણ આપવામાં આવ્યું એમાં એ વાત કરવામાં આવી કે વસ્ત્ર સફેદ છે, સફેદ રૂનું વસ્ત્ર છે, તે વસ્ત્ર તો સફેદ છે પણ એને રંગ થયો છે એટલે રંગ એની સાથે રહ્યો છે, રંગ એની ઉપાધિ છે. રંગ જે લાગ્યો છે એ એની ઉપાધિ છે. એ ઉપાધિ એવી છે કે દૂર થઈ શકે એવી છે. રંગ એ વસ્ત્રનું સ્વરૂપ નથી, વસ્ત્રના મૂળ સ્વરૂપની અંદર એક રંગ નથી. રંગ એ આવી પડેલી ઉપાધિ છે અને આવી પડેલી ઉપાધિ જે છે એને કારણે પછી એને એમ કહેવામાં આવ્યું કે એ લાલ રંગનું છે. જ્યારે રંગાયું ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે એ લાલ રંગનું છે. ત્યારે એ રંગ છે એ વસ્ત્રનો મૂળભૂત ભાવ નથી, મૂળભૂત સ્વરૂપ નથી, પણ આવી પડેલી વસ્તુ છે એટલે એને ઔપાધિક ભાવ છે એમ કહેવામાં આવ્યો. હવે જ્યારે એને લાલ રંગનું કહીએ ત્યારે વસ્ત્રને લાલ રંગનું કહેતા શું થાય છે? તો કે આવી પડેલી ઉપાધિને વસ્ત્ર ઉપર ઉપચાર કરીને કહેવામાં આવી, એટલે એમાં બીજાના ભાવને બીજાનો કહેવામાં આવ્યો. જે ભાવ વસ્ત્રનો નથી એ ભાવને વસ્ત્રનો કહેવામાં આવ્યો. લાલ રંગનું વસ્ત્ર, લાલપણું વસ્ત્રમાં નથી છતાંય એને લાલ કહેવામાં આવ્યો, એટલે શું કહેવામાં આવ્યું? એમાં શું કહેવામાં આવ્યું? બે વસ્તુ જ્યારે જુદી છે, લાલ રંગ જે છે એ જુદું દ્રવ્ય છે અને આ વસ્ત્ર છે તે જુદું દ્રવ્ય છે, તે છતાંય એને લાલ રંગનું વસ્ત્ર કહી અને શું કરવામાં આવ્યું? કે લાલ રંગની ઉપાધિ એની ઉપર ઉપચારપણે કહેવામાં આવી. જે નથી એનો ઉપચાર કરવામાં આવ્યો. આને વ્યવહાર કહેવામાં આવે. જેનું નથી એની ઉપર અન્યનો ઉપચાર કરવામાં આવે એવો આ વ્યવહાર છે. આપણે વ્યવહારનું સ્વરૂપ હમણાં જ જોઈ ગયા. જુદા જુદા પ્રકારે વ્યવહાર હોય છે. ભેદરૂપે કથન કરવું એનું નામ પણ વ્યવહાર છે. ખંડ ખંડ કલ્પના કરવી, ખંડ ખંડ જ્ઞાનની પર્યાય હોવી એ પણ વ્યવહાર છે. અને અહીંયા જે વસ્તુ જેમાં નથી એવો આરોપ કરવો એ પણ વ્યવહાર છે. વધુ એક દાખલો લઈએ તો ઘીનો ઘડો કહીએ છીએ ત્યાં ખરેખર ઘડો તો માટીનો છે પણ એમાં ઘી રાખવામાં આવે છે એટલે ઘીનો ઘડો કહ્યો, તો એ પણ વ્યવહાર થયો. એટલે વ્યવહાર જે છે એ આખો બીજાની વસ્તુને બીજા ઉપર આરોપિત કરનારો હોવાથી, અથવા તો એ પર્યાયમાં શું છે એ દર્શાવનારો હોવાથી, એ વખતની શું સ્થિતિ હતી, શું દશા હતી એને જણાવનારો હોવાથી, એ આખો બધો જ વ્યવહાર છે તે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે એમ 11મી ગાથામાં વાત આવી. જ્યારે ભૂતાર્થ છે તે નિશ્ચય નહીં છે, તે સત્યાર્થ છે અને એ પર્યાયના આશ્રયે નથી, એને કોઈની અપેક્ષા નથી, એ દ્રવ્યના આશ્રયે છે, એટલે ત્રિકાળી એક સરખો એવો ને એવો છે, એટલા માટે એ આદરણીય છે અને એનો આશ્રય લેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આ વાત આ ગાથામાંથી પણ આપણે સમજવાની છે. અહીંયા શિષ્યનો પ્રશ્ન જે હતો એ રીતે હતો કે આ બધા વર્ણાદિક ભાવો એને જીવના બીજા સિદ્ધાંતના શાસ્ત્રમાં કયા છે તો એ કઈ રીતે છે? અહીંયા આપ તો એમ કહો છો કે એ બધા જીવના નથી. એ સમજાવવા માટે આ વાત લેવામાં આવી કે વ્યવહાર શું છે અને નિશ્ચય શું છે એ પણ સાથે સમજાયું, અને એ બધા ભાવોને વ્યવહારથી જીવના કયા છે, મૂળ સ્વરૂપમાં નથી, નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે એ તો દ્રવ્યના આશ્રય ત્રિકાળી શુદ્ધ જ છે. અને એમાં આગળ ગુરુદેવે બહુ સરસ વાત કરી કે બીજાના ભાવને જરા પણ બીજાનો કહેતો નથી. કોણ? નિશ્ચય નહીં. બીજાના ભાવને, અન્યના ભાવને જરા પણ બીજાનો એટલે એનો કહેતો નથી. કોઈ વસ્તુને કે બીજાની વસ્તુને એનો કહેતો નથી. એટલે ત્રિકાળ જેવું શુદ્ધ દ્રવ્ય છે એવું જણાવનારું એ નિશ્ચય નહીંનું સ્વરૂપ છે. એટલે નિશ્ચય નહીંનો વિષય છે તે શુદ્ધ છે, ત્રિકાળ છે. અને એ ત્રિકાળ વિષય શું છે? તો કે જ્ઞાયક સ્વભાવ છે. ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ એ ચૈતન્ય છે, એ જ્ઞાયક જ છે. નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય પ્રવર્તતો હોવાથી ઔપાધિક ભાવનો એ રીતે એ નિષેધ કરે છે. માટે વર્ણથી માંડી અને ગુણસ્થાન સુધીના જે 29 પ્રકારના ભાવ આપણે લીધા એ બધાએ વ્યવહાર નહીંથી તો જીવના છે, વ્યવહાર નહીંથી તો જીવના છે, પરંતુ નિશ્ચયથી તેઓ જીવને નથી. આવું ભગવાનનું જે સ્યાદવાદયુક્ત કથન છે તે યોગ્ય છે. ફરી પ્રશ્ન કર્યો. હજી વ્યવહારના રશિયાઓને હજી આ વાત બહુ બેસતી નથી અથવા તો અભ્યાસ નથી, એટલે ફરી પ્રશ્ન કર્યો છે અને ગુરુદેવે જવાબ પણ આપ્યો છે. પ્રશ્ન એ છે કે બે નય છે તો બંને આદરવા જોઈએ ને, બે નય છે તો બંને આદરવા જોઈએ ને? સ્પષ્ટ આપ્યો છે ઉત્તર કે ના, એમ નથી. વ્યવહાર નહીં જાણવા લાયક છે, જ્યારે નિશ્ચય નહીં આદરવા લાયક છે. 12મી ગાથામાં આ વાત આવી ગઈ. 11મી ગાથાની અંદર નિશ્ચય નહીં અભૂતાર્થ ને ભૂતાર્થ ને એ બધી વાત કરવામાં આવી નિશ્ચય નય છે તે ભૂતાર્થ છે, વ્યવહાર નય છે તે અભૂતાર્થ છે, અને ત્યાં નિશ્ચય નય આદરવા લાયક છે, અને એ જ સત્યાર્થ છે. જ્યારે વ્યવહાર નય છે તે બધો અસત્યાર્થ છે, એ છોડવા લાયક છે. એ વાત કરી અને તરત જ પછી બારમી ગાથામાં સમજાવ્યું કે એ વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, અને એમાં આપણે સોનાની ઓરનું ઉદાહરણ સમજ્યા, પણ આગરેલો એ પ્રયોજનવાન નથી. અગાઉ બીજી ગાથામાં પણ એ વાત આવી કે વ્યવહાર દ્વારા નિશ્ચયનું સ્વરૂપ જણાવી શકાય છે, નિશ્ચયને સમજવા માટે એ વ્યવહારથી કથન કરવામાં આવ્યા છે. ખરેખર તો વસ્તુનું સ્વરૂપ એવું છે કે નિશ્ચય નય કહીએ છીએ તો નિશ્ચય નય એ વસ્તુને જણાવનારો જ્ઞાનનો અંશ, અને એ જણાવનારો જે અંશ જે છે એ જે વસ્તુનું સ્વરૂપને જણાવે છે, એવા વસ્તુના સ્વરૂપની જ્યારે એને પર્યાયમાં પ્રાપ્તિ થાય છે, એ પ્રગટપણે એ પ્રાપ્ત થાય છે, ત્યારે જે નિશ્ચય છે. નિશ્ચય નય નય કરીએ પણ નિશ્ચય નય ખરેખર તો નય એટલે જ્ઞાનનો અંશ છે, કોઈ એક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એ તો નય જે છે એ નય ક્યારે કહેવાય? માત્ર અહીંયા ચર્ચા કરીએ એટલે નિશ્ચય નયથી જેવું સ્વરૂપ છે એવું જાણવાથી કંઈ નિશ્ચય નય થતો નથી. આપણે ગઈકાલે આ વાત થોડી લીધી હતી અને એની જ વધારે વાત લઈએ આપણે કે નિશ્ચય નયને સમજીએ, નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળી એને પણ બરાબર સમજીએ, દ્રવ્યસૂત્રનો ખૂબ અભ્યાસ કરીએ, તે છતાંય એ વિષય સમજ્યા ક્યારે કહેવાય? કે જ્યારે એનો અનુભવ થાય. શુદ્ધ સ્વરૂપ છે તો શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ નથી ત્યાં સુધી એ નિશ્ચય નય છે એ પંડિતાઈનો વિષય થઈને રહી જાય છે, એનો અનુભવ કરવાનો છે. વ્યવહાર નયની તો વાત જ નથી, કેમ કે જ્યારે એ અનુભવાય છે ત્યારે કોઈ એવો વ્યવહાર હોતો જ નથી, વિકલ્પ જ નથી, તો વ્યવહારનો કોઈ પ્રશ્ન જ ઉભો થાય છે. એટલે વ્યવહારની તો કોઈ એમાં વાત આવતી જ નથી, પણ નિશ્ચય નયથી જે સ્વરૂપ છે એને અનુભવવાનું છે. એટલા માટે આપણે એક શબ્દ ગઈકાલે પણ લીધો તો ફરી તેની વાત કરીએ કે પરમાર્થ નય. પરમાર્થ નયની વાત આપણે લીધી હતી ને એનો અર્થ કર્યો હતો કે પરમાર્થ નય ક્યારે કહેવાય? કે જ્યારે ત્રિકાળી ભગવાન આત્મા જેવું શુદ્ધ નિશ્ચય નયથી જેવું સ્વરૂપ છે એવો ભગવાન આત્મા અનુભવાય છે, એ અનુભવાય છે ત્યારે એ અનુભવ વખતે જે અનુભવાયું છે, જે અનુભવાયું છે એ પરમાર્થ નયથી વિષય બને છે, એ પરમાર્થે પરમાર્થ નયથી વિષય બને છે, પરમ અર્થે એ ખરેખર એનો વિષય બને છે. પણ અનુભવાયું નથી એને શું છે, એને પંડિતાઈ સિવાય બીજું કંઈ રહેતું નથી. એટલે નિશ્ચય નય છે એ પણ અનુભવવાની ચીજ છે. આપણે કૃપાળુદેવના સ્વાધ્યાયમાં આ વાતને બીજી રીતે લીધી હતી આપણે કે દ્રવ્યાનુયોગ શું છે, દ્રવ્યાનુયોગને માટે થઈને એ વાત લીધી હતી કે દ્રવ્યાનુયોગ જે છે તે અનુભવની વસ્તુ છે, દ્રવ્યાનુયોગ કોઈ શાસ્ત્રનો પ્રકાર છે એમ નથી, એ તો વ્યવહારનું કથન છે. વ્યવહારથી આપણે એમ કહીએ કે શાસ્ત્રના પ્રકારમાં દ્રવ્યાનુયોગ હોય, ચરણાનુયોગ હોય, કથાનુયોગ હોય, કર્ણાનુયોગ હોય, પણ ખરેખર તો દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાનો છે. એ જ રીતે એ દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાનો કહો કે નિશ્ચયથી ભગવાન આત્માને પ્રગટ કરવો, એ બેમાં કોઈ ભેદ નથી. એટલે શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મા એનો અનુભવ કરવો છે ત્યારે એનું જ લક્ષ કરવામાં આવે, એનું લક્ષ કરતા ઉત્પન્ન થયેલી જે શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય એનું પણ લક્ષ નહીં કરવાનું, તો પછી જે ઉપચારથી કહેવામાં આવેલો આખો વ્યવહાર એનું લક્ષ તો ક્યાંથી કરવામાં આવે? એટલે વ્યવહાર ને આદરણીય નથી, એ જાણવા લાયક છે, અને આશ્રય કરવા લાયક તો નિશ્ચય નહીં છે. બીજી વાત અહીંયા આપી છે આપણે લઈએ, પહેલા 29 બોલ દ્વારા કહ્યા તે વર્ણથી માંડી અને ગુણસ્થાન પર્યંતના જે ભાવ છે તે બધાએ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી જીવના છે, છતાં વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતા નિશ્ચયથી તે જીવમાં નથી. આનું નામ શ્યાદવાદ છે. શ્યાદવાદનું પણ ઘણાને કથન ખબર ન હોય એટલે ઊંધું કરે, નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય આવો શ્યાદવાદ કરે. ગુરુદેવ એને કહે છે કે આ શ્યાદવાદ નથી, એ ફૂદડીવાદ છે, નિશ્ચયથી થાય અને વ્યવહારથી થાય એમ હોય જ નહીં. એટલે શ્યાદવાદની સ્પષ્ટતા કરતા કહ્યું કે એ બધાએ ભાવો એ વ્યવહારથી જીવના છે છતાં વસ્તુના મૂળ સ્વરૂપમાં નથી. એટલે વસ્તુનો સ્વભાવ કેવો છે, એ શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, એવા સ્વભાવની દ્રષ્ટિ કરતા એટલે એને અનુભવમાં લેતા એટલે નિશ્ચયથી તે જીવમાં નથી. આનું નામ છે આ વાત છે. ઇતિયુક્તા પ્રગ્દપ્તિ એમ પાઠમાં છે ને, એટલે કે વ્યવહારથી પર્યાયમાં છે પરંતુ નિશ્ચયથી જીવ વસ્તુમાં નથી એવું વિતરાગનું શ્યાદવાદનું કથન છે તે યોગ્ય છે, બરાબર છે. અહીંયા આપણે આ રીતે 56 ગાથા પૂરી કરી. હવે 56 ગાથા પછી અહીંયા શિષ્ય ફરી એક પ્રશ્ન કરે છે. પ્રશ્ન એ છે કે જો આ વર્ણ આદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં જીવના છે, એ 56મી ગાથામાં જે પ્રશ્ન કર્યો અને એના ઉત્તર રૂપે તમે એમ જણાવ્યું કે એ બધું જે છે તે વ્યવહારથી છે અને નિશ્ચયથી નથી, તો પછી એ નિશ્ચયથી જીવના કેમ નથી? જે 56મી ગાથાની પહેલા જે પ્રશ્ન હતો એને જ આગળ લંબાયો છે એમ કહીએ તો ચાલે. 56મી ગાથામાં એમ પ્રશ્ન કર્યો હતો કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો પછી અન્ય સિદ્ધાંત ગ્રંથમાં તે જીવના છે એમ કહ્યું, અને એનો ઉત્તર જ્યારે એમ આપવામાં આવ્યો કે એ બધા વ્યવહારથી જીવના છે નિશ્ચયથી જીવના નથી, તો ફરી પાછો પ્રશ્નને લંબાયો. તો કે વર્ણાદિક ભાવો જે છે એ નિશ્ચયથી જીવના કેમ નથી? તમે વ્યવહારથી જીવના એમ કહ્યું, તો કે નિશ્ચયથી જીવના કેમ નથી? નિશ્ચયથી નથી એમ કહો છો તો નિશ્ચયથી જીવના કેમ નથી? અને આ દ્વારા વધારે સ્પષ્ટતા કરે છે. કુમકુંદાચાર્ય ભગવાન દરેક વસ્તુની સ્પષ્ટતા કરવા માટે પ્રશ્ન મૂકી અને આગળની ગાથા કહે છે, અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન એના ઉપર ટીકામાં ખૂબ વિસ્તાર કરીને આપણને એ બધું સમજાવે છે. ગુરુદેવે એનો ખૂબ વિસ્તાર કર્યો છે એટલે બધું સ્પષ્ટ છે. જેને અભ્યાસ કરવો છે, જાણવું છે, જેને જીવનમાં આના સિવાય બીજું કંઈ કરવું નથી એને તો બધું સ્પષ્ટ છે. પણ માત્ર જેને ક્યારેક ક્યારેક છૂટું છવાયું થોડું ઘણું જાણવું છે એને જ બધા પ્રશ્નો છે. પૂરું જાણનારને માટે કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. પણ સ્પષ્ટતા કરવા માટે થઈ અને શિષ્યના મુખે આવા પ્રશ્ન મૂકે છે અને પછી પાછા પોતે જવાબ પણ આપે છે કે આવા પ્રશ્ન સાધક દશામાં થવા સંભવિત છે, એટલે એમણે જે પ્રશ્ન મૂક્યા અને પછી એના ઉત્તર આપ્યા છે. તો આપણે અહીંયા 57મી ગાથા લઈએ, એમાં એનો ઉત્તર આપવામાં આવ્યો છે કે એ વર્ણ આદિક ભાવો તમે જે વ્યવહારથી જીવના કયા છે એ નિશ્ચયથી જીવના કેમ નથી એનું કારણ 57મી ગાથામાં છે. તો આપણે 57મી ગાથા હવે લઈએ, સમયસારની 57મી ગાથા. અહીંયા કહે છે કે એ તૈશ્ચ્ય સંબંધો યથૈવ ક્ષિરોદકમ જ્ઞાતવ્ય નચ ભવંતિ તસ્ય તાની તુપ યોગ ગુણા ધિકો એસ્માત. આ ગાથાને આપણે ગુજરાતીમાં પણ લઈએ.
આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીર નિરવત જાણવું ઉપયોગ ગુણથી અધિક તેથી જીવના નહીં ભાવ કો.
57મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે આ વર્ણ આદિક ભાવો સાથે જીવનો સંબંધ એતૈહ ચ સંબંધ, એટલે કે આ વર્ણ આદિક ભાવો સાથે જીવનો સંબંધ કેવો છે? જીવનો સંબંધ સ્થિરોદકમ યથા એવ, એટલે કે જળને અને દૂધને એક ક્ષેત્ર અવગાહ રૂપે સંયોગ સંબંધ છે તેવો એ સંબંધ છે, એવો સંબંધ જાણવો જ્ઞાતવ્ય. આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ, જે વર્ણાદિક ભાવોને વ્યવહારથી જીવના કહેવામાં આવ્યા એનો સંબંધ જીવ સાથેનો કેવો છે? તો કે એ સંબંધ જળ અને દૂધનો જેવો સંબંધ છે, જે બંને સાથે રહ્યા છે, એટલે કે એક જ ક્ષેત્રમાં રહ્યા છે, એટલે કે એક ક્ષેત્ર અવગા રૂપ છે, એ સંયોગ સંબંધ છે, એવો સંબંધ જાણવો. અને આગળ પણ કહે છે કે તાની એટલે તેઓ કશ્યતુ ન ભવંતી, તે જીવના નથી. યસ્માત, કારણ કે જીવ ઉપયોગ ગુણાધિક તેમનાથી ઉપયોગ ગુણે અધિક છે. એટલે ઉપયોગ ગુણે અધિક છે એટલે ઉપયોગ દ્વારા એ જુદો પડે છે, ઉપયોગ ગુણ વડે એ જુદો જણાય છે. કાથામાં શું કહ્યું કે આ વર્ણ આદિક ભાવો છે તે બધા જીવના નથી, એ પહેલા વાત આવી. અને એ બીજા શાસ્ત્રમાં જીવના છે એની વાત નું સમાધાન 56મી ગાથામાં એ રીતે આવ્યું કે એ બધા ભાવો વ્યવહારથી જીવના છે, નિશ્ચયથી નથી. અને એના અનુસંધાનમાં આ પ્રશ્ન પૂછાયો કે એ નિશ્ચયથી કેમ નથી, નિશ્ચયથી એ બધા ભાવો જીવના કેમ નથી. તો એની સ્પષ્ટતા કરવા માટે એ ભાવો કેવા છે અને એ ભાવોનો જીવ સાથે કેવો સંબંધ છે એ વિચારવું પડે. એટલે અહીંયા એનો વિચાર કરતા જણાવ્યું કે એ બધા ભાવોનો જીવ સાથેનો સંબંધ જે છે એ તાદાત્મ સંબંધ નથી, એ તાદાત્મ સંબંધ નથી. પણ એ ભાવોનો સંબંધ જીવ સાથે કેવો છે? તો કે એક ક્ષેત્રમાં રહ્યા છે એવો સંબંધ જે દૂધ અને પાણીનો છે, એવો સંબંધ છે. પાણી અને દૂધને ભેગા કરવામાં આવે તો કે પાણીની અંદર દૂધના ગુણો વ્યાપતા નથી, એટલે દૂધ અને પાણી એ પોતે પોતાના ગુણોથી જુદા રહે છે, દૂધ એ પાણીથી વિશેષ છે. એ રીતે અહીંયા એમ જણાવે છે કે એ વર્ણ આદિક ભાવો જીવ સાથે જે સંબંધ ધરાવે છે તે સંબંધ તાજાત્મરૂપ સંબંધ નથી, એક સાથે રહ્યા છે તે છતાંય, એટલે કે એ પર્યાયમાં છે, એ વખતે એની પર્યાયમાં હોવા છતાં પણ એને એની સાથે તાદાત્મપણું નથી. અને એ ભાવો કરતા જીવ છે એ ઉપયોગ ગુણે અધિક છે. પેલા ભાવો ક્ષણિક છે, એ ચાલ્યા જવાવાળા ભાવ છે, એ પર્યાય છે, ભગવાન આત્મામાં એ રહ્યા નથી અને ભગવાન એમાં વ્યાપતો નથી. ભગવાન આત્મા પોતે ચૈતન્ય છે અને એ ચેતના મૂર્તિ ભગવાન આત્મા સદાય ઉપયોગ દ્વારા, ઉપયોગ લક્ષણ દ્વારા જ્ઞાન ક્રિયા કરે છે. પેલા ભાવ એ રીતે નથી, એટલે ઉપયોગ ગુણે એ ભગવાન આત્મા એનાથી જુદો અને અધિક છે. એને એ ભાવો સાથે તાદાત્મ્યપણું નથી, માટે એ નિશ્ચયથી જીવના નથી પણ વ્યવહારથી જીવના કહેવાય. વ્યવહારથી એને જીવના કહેવાય પણ નિશ્ચયથી જીવના ન કહેવાય. આ સ્પષ્ટતા અહીંયા 57મી ગાથામાં કરવામાં આવી. આપણે ટીકા લઈએ. ટીકામાં અહીંયા કહે છે, જેમ જળ મિશ્રિત દૂધનો પાણી અને દૂધ ભેગા થયા છે એને લઈને વાત કરી છે. જળ મિશ્રિત દૂધનો જળ સાથે પરસ્પર અવગાહ સ્વરૂપ સંબંધ હોવા છતાં, એકબીજામાં ભળ્યા છે એક એવો સંબંધ છે છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું એટલે દૂધનો ગુણ, દૂધપણાનો ગુણ એ એનું લક્ષણ છે દૂધનું, એટલે સ્વલક્ષણભૂત જે દૂધપણું ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે. દૂધમાં દૂધપણું છે, પાણીમાં દૂધપણું નથી. શું કહ્યું? દૂધનો ગુણ, દૂધપણાનો ગુણ જે છે એ જળમાં નથી, એ જળમાં એ ગુણ વ્યાપતો નથી, એ દૂધનો ગુણ દૂધમાં જ રહે છે. એટલે એ દૂધ છે એ અધિકપણે પ્રતીત થાય છે, જળથી અધિકપણે પ્રતીત થાય છે, જળથી અધિકપણે ખ્યાલમાં આવે છે. એટલે દૂધનું દૂધપણું દૂધમાં રહ્યું, દૂધનું દૂધપણું દૂધમાં રહ્યું એ પાણીમાં વ્યાપતું નથી. તેથી જેવો, બીજું ઉદાહરણ સાથે લઈને કહે છે કે જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્ય સ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નથી. અગ્નિ અને ઉષ્ણતા એ બે જુદા નથી. અગ્નિ અને ઉષ્ણતા ને તાદાત્મ્ય સંબંધ છે. અગ્નિ છે તો ઉષ્ણતા છે, ઉષ્ણતાને અગ્નિ સાથે તાદાત્મ્યપણું છે. ઉષ્ણતાને અગ્નિ સાથે તાદાત્મ્યપણું છે, અગ્નિ અને ઉષ્ણતા ને તાદાત્મ્ય સંબંધ છે. એવો તાદાત્મ્ય સ્વરૂપ સંબંધ દૂધ અને પાણીને નથી. દૂધ હોય તો પાણી હોય એમ નથી, દૂધ દૂધ જ છે. દૂધ અને પાણી જુદા પડી શકે છે, પણ જો તાજાત્મ સંબંધ હોય તો બંનેને એક સાથે રહેવાપણું હોય. અગ્નિ અને ઉષ્ણતા એમને તાદાત્મ સંબંધ છે, એમને તાદાત્મ સંબંધ છે. એટલે અગ્નિ અને ઉષ્ણતા ને જેમ તાદાત્મ સ્વરૂપ સંબંધ છે, એવો સંબંધ જળ અને દૂધનો નથી. અને એવો જળ સાથે દૂધનો સંબંધ નહીં હોવાથી નિશ્ચયથી જળ દૂધનું નથી, નિશ્ચયથી જળ દૂધનું નથી, પાણી છે તે દૂધનું નથી. તેવી રીતે હવે આ ઉદાહરણ પૂરું કરી અને હવે સિદ્ધાંતની વાત સમજાવે છે. દ્રષ્ટાંત પૂરું થયું, હવે દ્રષ્ટાંત કહે છે કે તેવી રીતે વર્ણ આદિક પુદ્ગલ દ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલ દ્રવ્યના પરિણામો કોના, વર્ણ આદિકના પરિણામો સાથે આ આત્મા ને મિશ્રપણે જોવામાં આવે. એટલે પેલા જે ભાવની વાત કરી એ ભાવને આત્મા સાથે લઈને જોવામાં આવે. જે પુદ્ગલ દ્રવ્યમય પરિણામ છે એ વાત આપણે સમજ્યા છીએ, એ વાતને લઈને કહે છે કે વર્ણ આદિક પુદ્ગલ દ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો પુદ્ગલ દ્રવ્ય સાથે પરસ્પર અવગાહ સ્વરૂપ સંબંધ હોવા છતાં સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે. જેમ પેલું દૂધ પાણીથી અધિકપણે પ્રતીત થાય છે, એમ આ ભગવાન આત્મા સર્વ ભાવોથી, એ બધા જે ભાવ કહેવામાં આવ્યા એ બધા ભાવોથી અધિકપણે, જગતના બધા જ પદાર્થોથી અધિકપણે આ જીવ પ્રતીતમાં આવે છે. એ ચેતનમય છે, એ ચેતના ગુણ દ્વારા એ બીજા બધા ભાવોથી જુદો અધિકપણે, એટલે ઉપયોગ ગુણ દ્વારા એ અધિકપણે અનુભવમાં આવે છે, એ પ્રતીતમાં આવે છે. સંબંધ છે, સંબંધ નથી એમ નથી, વ્યવહાર સંબંધ કયો, નિશ્ચય સંબંધ એ સ્થાપિત થતો નથી. જો નિશ્ચય સંબંધ હોય તો એમાં એને વ્યાપકપણું હોય, વ્યાપવાપણું હોય, એનો તાજાત્મ સંબંધ હોય, પણ એમ તો બનતું નથી, એમ તો બનતું નથી. કેમ કે એ બધા ભાવ છે તે ક્ષણિક છે અને પર્યાયમાં છે, એ તો ચાલ્યા જાય છે, એ તો રહેતા જ નથી. એટલે એ નિશ્ચય સંબંધ જે છે એ એસ્ટાબ્લિશ થતો નથી, એ પ્રૂવ થતો નથી, એ સ્થાપી શકાતો નથી. એનો સંબંધ વ્યવહાર સંબંધ હોઈ શકે એમ અહીંયા આચાર્ય ભગવાનનું કહેવું છે. ઉદાહરણ પણ એવું સરસ આપ્યું છે, દૂધ અને પાણી જેમ ભેગા થયા હોય, મિશ્ર થયા હોય, છતાં પણ દૂધ એનાથી અધિક છે, દૂધ એનાથી જુદું છે, પાણી કરતાં દૂધ જુદું છે, એને એકબીજા સાથે તાદાત્મ સંબંધ નથી. એ રીતે ભગવાન આત્માને અને આ બધા ભાવોને, 29 પ્રકારના જે ભાવ લેવામાં આવ્યા એ બધા ભાવોને, જીવ સાથેનો જે સંબંધ છે તે પણ પેલા પાણી ને દૂધની જેમ અવગાહ સ્વરૂપ સંબંધ છે, અવગાહ સ્વરૂપ સંબંધ છે. પણ ઉપયોગ ગુણ વડે ભગવાન આત્મા પોતાનું જે મૂળ ગુણ મુખ્ય ગુણ જેનાથી એ બધા દ્રવ્યોથી જુદો પડે છે એવો, એટલે એને સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ કહેવામાં આવ્યો. એ શું છે? ચૈતન્ય ચેતના ગુણ જેના દ્વારા એ જુદો પડે છે. અને ચેતનાનું લક્ષણ શું છે? એ જ્ઞાન અને દર્શન એ ચેતના છે અને એ ઉપયોગાત્મક છે. જ્ઞાન દર્શન ચેતના એ ઉપયોગાત્મક છે. ઉપયોગ એટલે લક્ષ્ય કરાવનાર, ઉપયોગ એટલે સ્થિરતા કરાવનાર, એ ઉપયોગ છે. જ્ઞાન દર્શનના ઉપયોગ, જેનું જ્ઞાન કરવું છે એ તરફ એનું લક્ષ જાય છે અને એ લક્ષ દ્વારા ત્યાં લક્ષ કરી અને એને એનું જ્ઞાન કરે છે, એટલે એ ઉપયોગ છે. એટલે એ ઉપયોગ ગુણ વડે એનો ઉપયોગ આત્મામાં ઠરે છે તો આત્માનું જ્ઞાન કરે છે, અને એ સ્થિરતા કરાવનારો ઉપયોગ થાય છે તો ત્યાં ઠરીને રહે છે. એનું લક્ષ્ય પરમાં જાય છે તો એનો ઉપયોગ એમ કહેવાય છે કે જ્ઞાન દર્શનનો ઉપયોગ બહારમાં છે, અને એના જ્ઞાન દર્શનના ઉપયોગને એ બહારમાં ભમાવે છે, બહારમાં ભમાવે છે, અને એમ એ બહારમાં ને બહારમાં રખડે છે, આત્મામાં જતો નથી. એટલે એ ઉપયોગ દ્વારા એ જ્ઞાન કરવા વાળો છે. એટલે ઉપયોગ ગુણ એ આત્માનો ગુણ છે, એ જ્ઞાન દર્શનનું લક્ષણ છે. એટલે સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ વડે વ્યાપ્ત કોણ છે? એ ભગવાન આત્મા એ ગુણ વડે વ્યાપ્ત છે, બીજો કોઈ એ ગુણ વડે વ્યાપ્ત નથી. ઉપયોગ લક્ષણ બીજા કોઈને નથી, એ ભગવાન આત્માને જ છે. પેલા જે ભાવ કહેવામાં આવ્યા 29 પ્રકારના ભાવ, એને કોઈ ઉપયોગ લક્ષણ નથી. એટલે ઉપયોગ લક્ષણ વડે તો ભગવાન આત્મા પોતે જ વ્યાપ્ત છે, અને એને લીધે એ એનાથી અધિક છે અને જુદો પણ પડે છે. એટલે સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે. જો એક એક શબ્દ મહત્વનો છે. અહીંયા પ્રતીત થાય છે એમ શબ્દ મૂક્યો છે. પ્રતીત થાય છે એટલે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે જે પ્રતીતમાં આવે, એ દેખાય એમ નહીં, એ પ્રતીતમાં આવે છે, અનુભવમાં આવે એવી વાત છે. અને જે અનુભવગમ્ય વાત હોય એનો અનુભવ ન કરીએ અને માત્ર શબ્દો દ્વારા જાણીએ એ પૂરતું નથી. એનો અનુભવ કરવામાં આવે તો જ એ ખ્યાલમાં આવે કે ભગવાન આત્મા ઉપયોગાત્મક લક્ષણ વડે બધા જ દ્રવ્યોથી જુદો પોતે તરતો એને અનુભવમાં આવે. એ પ્રતીત કરવાનો વિષય છે. પ્રતીતિના વિષયને તમે વિવાદનો વિષય બનાવી દો, પંડિતાઈનો વિષય બનાવો, તો એમાંથી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અનંતકાળમાં આ જીવે ઘણો પુરુષાર્થ કર્યો છે, પણ ઊંધો પુરુષાર્થ કર્યો છે. સાચો પુરુષાર્થ એને કર્યો જ નથી. એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું જ નથી. તીર્થંકર ભગવાન તીર્થંકર કઈ રીતે થયા એ સમજ્યા વિના જય ભગવાન કરે ગયો છે. પણ એમ એને વિચાર્યું નથી કે પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી સર્વજ્ઞ થઈ અને તીર્થંકર થયા, અને એમ જ એમનો ઉપદેશ છે. પણ એ વાતને એ પકડતો જ નથી. એને ઊંડે ઊંડે જે રાગ છે ને, એ શુભરાગનો રસ છે. શુભરાગને લીધે થઈ અને મને પુણ્યનો બંધ પડશે અને મને સારી ગતિ મળશે, એવા એના ભાવ છે ને. એટલે એ શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ કરતો જ નથી. એ બહારમાં ને બહારમાં જ રહ્યો છે. બધું કરે છે પણ શુદ્ધ ભાવમાં જવાનો એનો પુરુષાર્થ થતો નથી. શુદ્ધ ભાવને ઘણી વાર એ સમજ્યો છે, નથી સમજ્યો એમ પણ નથી. વર્તમાનમાં તો વાત જવા દઈએ, પણ ભૂતકાળમાં એને એવા ભાવ થયા છે કે એમાં એ શુદ્ધ ભાવને સમજ્યો છે, પણ એનો પુરુષાર્થ અવળો થયો છે. શુભ તરફનો એનો પક્ષપાત મટ્યો જ નથી. એટલે શુભમાં ને શુભમાં અટકીને રહ્યો છે. એટલે દેવ મનુષ્યની પર્યાય પણ એને કરી, પણ શુદ્ધમાં ગયો નથી. અહીંયા તો શુદ્ધ ભાવમાં કેમ જવું એ વાત સમયસારમાં દર્શાવવામાં આવી છે. આખું સમયસાર શુદ્ધ ભાવમાં જવા માટે શુદ્ધ ભાવનો વિષય શું છે ને, કઈ રીતે એમાં જવું ને કઈ રીતે પ્રગટ કરવું, એને માટેનું આ અમૂલ્ય શાસ્ત્ર છે. દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે અને એની ભરત ક્ષેત્રમાં આ સર્વશ્રેષ્ઠ ટીકા છે. અને એને સમજાવના ગુરુના આપણને ગુરુદેવ મળ્યા છે. એથી વિશેષ આપણે શું જોઈએ? આપણા અહો ભાગ્ય, આપણા પુણ્ય કે આપણને આ ગ્રંથનો સ્વાધ્યાય કરવાનો અવસર મળ્યો. હવે એમાંથી આપણે જો એ વસ્તુને નહીં સમજીએ તો પછી શું કરીશું? બધું નકામું છે, નિરર્થક છે. અહીંયા કહે છે કે તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ સ્વરૂપ સંબંધ છે, તેવો વર્ણ આદિક સાથે આત્માનો સંબંધ નહીં હોવાથી નિશ્ચયથી વર્ણ આદિક ઉદ્ગલ પરિણામો આત્માના નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. એ તાદાત્મ સંબંધ નથી, માટે એ નિશ્ચયથી વર્ણ આદિક પરિણામો જે છે તે આત્માના નથી, પણ વ્યવહારથી એને કહેવામાં આવ્યા છે. હવે અહીંયા આપણે આ ગાથા જે છે એની વાત અહીંયા પૂરી કરીએ છીએ. ગુરુદેવે આ સંબંધી જે વાત કરી છે એનો વિસ્તાર આપણે આવતીકાલે લઈશું. આજે આપણે બીજી વાત કરવી છે. પ્રદીપભાઈનો એક પ્રશ્ન હતો, બધાને એ ઉપયોગી થશે એમ જાણી અને એ પ્રશ્નની આપણે ચર્ચા આજે અહીંયા સ્વાધ્યાયમાં લઈએ છીએ. પ્રશ્ન એવો છે કે કે ભાવ અને વિકલ્પ, ભાવ અને વિકલ્પ એ બંને જુદા કઈ રીતે કરી શકાય એના સંબંધી, અને ભાવ અને વિકલ્પમાં એ કયા લક્ષણ દ્વારા જુદા કરી શકાય એની વાત એમણે ખાસ લીધી છે. હું એમનો મૂળ પ્રશ્ન છે એ જ અહીંયા વાંચું છું જેથી કરીને વધારે સ્પષ્ટતા થાય કે શું પ્રશ્ન છે. પહેલા પ્રશ્ન સમજવાનો છે, પછી આપણને એનો આપણે વિસ્તાર કરીશું એટલે જવાબ સમજમાં આવશે. પ્રશ્નમાં અહીંયા ગુજરાતીમાં સરસ રીતે પ્રશ્ન મોકલ્યો છે મને કે વિચાર સંકલ્પ વિકલ્પ પણ મારા નથી, ઉદગલના છે એ સમજાય છે. આપણે જે અત્યાર સુધી બધો વિચાર કર્યો, બધું સ્વાધ્યાય કર્યો, એમાં આ વાત આવી એટલે એના ઉપરથી એમને એ સ્પષ્ટતા થઈ છે અને બધાને થઈ છે કે વિચાર સંકલ્પ વિકલ્પ પણ મારા નથી, મારા એટલે આત્માના નથી, અને એ પૂતગલના છે એ સમજાય છે. હવે સવાલ છે ભાવનો, ભાવ ભાવ તો મારો છે ને, ભાવ તો મારો છે. હવે આગળ પ્રશ્ન કર્યો છે કે ભાવના કયા લક્ષણો વિચારથી જુદા, ભાવને ઓળખવા કેવી રીતે. બહુ સરસ પ્રશ્ન છે. ભાવ અને વિકલ્પને જુદા પાડવાની વાત છે. ભાવના કયા લક્ષણો વિચારથી જુદા, વિકલ્પથી જુદા ભાવના કયા લક્ષણો. ભાવ અને વિકલ્પની વાત આજે આપણે છોડી લઈએ, મને લાગે છે કે બધાને ઉપયોગી થશે. સ્વાધ્યાયમાં આ વાતનો બહુ વિસ્તાર આપણે નથી કર્યો, વારંવાર વાત નથી લેવાઈ, શિબિરમાં આ વાત લેવાઈ છે. અહીંયા વધારે વાત સમજીએ. જો ભાવ અને વિકલ્પ, વિકલ્પની સાથે હંમેશા ભાવ હોય છે. પહેલી વાત, વિકલ્પ જે છે એની સાથે ભાવ હોય છે. પહેલી વાત, વિકલ્પની સાથે કોઈ ભાવ ન હોય એમ હોતું નથી. વિકલ્પ ભાવ વિનાનો હોઈ શકે જ નહીં, વિકલ્પની સાથે હંમેશા ભાવ હોય જ છે. એટલે વિકલ્પ છે ત્યાં તો ભાવ છે, જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં ભાવ છે, પણ વિકલ્પની સાથે રહેલો ભાવ શુદ્ધ ભાવ હોય જ નહીં. બીજી વાત, શું કહ્યું, વિકલ્પની સાથે જે રહેલો ભાવ હોય એ ક્યારેય શુદ્ધ ભાવ હોઈ શકે જ નહીં. એ ભાવ શુભ ભાવ જ હોય કે અશુભ ભાવ હોય, વિકલ્પની સાથે રહેલો ભાવ ક્યારેય શુદ્ધ ભાવ હોઈ શકે નહીં. એ અશુદ્ધ ભાવ હોય, અન્ય ભાવ હોય, એને આપણે વિકારી ભાવ કહીએ કે અન્ય ભાવ કહીએ, વિભાવ ભાવ કહીએ, એ શુભ હોય કે અશુભ હોય, પણ વિકલ્પ સાથે રહેલો ભાવ શુદ્ધ ભાવ ક્યારેય હોઈ શકે જ નહીં. એટલે સુધી કે જ્યારે પોતે ભગવાન આત્મામાં જાય છે, પોતાના ઉપયોગને આત્મા તરફ વાળે છે, પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, હું એક જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ રટણ કરતો અંદરમાં ચાલ્યો જાય છે, એ વખતે જે વિકલ્પ જે છે એ વિકલ્પને પણ શુભ વિકલ્પ કહેવામાં આવે છે. બેનશ્રીબેનના વચનામૃતમાં એ વાત આવી છે કે પોતે અંદરમાં જાય છે તો પહેલા એને વિકલ્પ હોય છે, અને વિકલ્પ સહિત હોય છે, અને પછી વિકલ્પ બહાર રહી જાય છે અને એ અંદરમાં ચાલ્યો જાય છે. એમાં આપણે પેલું ઉદાહરણ પણ જાણીએ છીએ કે ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય, અને પછી વાહન છોડીને અંદર જવાય, એટલે કે વિકલ્પો બહાર રહી જાય અને પછી પોતે અંદરમાં જાય છે. એટલે વિકલ્પ તો હોય છે. હવે આ વચનામૃત ઉપરથી બીજો પ્રશ્ન પણ એમને કોઈએ કર્યો કે છેલ્લો વિકલ્પ કયો હોય, કેવો હોય, છેલ્લો વિકલ્પ કયો હોય, કેવો હોય. એનો ઉત્તર પણ બેનશ્રીબેને બહુ સુંદર આપ્યો છે કે એવો કોઈ નિયમ નથી, એવો કોઈ નિયમ નથી કે આમ જ વિકલ્પ હોય, એવો કોઈ નિયમ નથી. જે એને રઝણ કર્યું છે, જે એને ધાર્યું છે, હું ભગવાન આત્મા શુદ્ધ છું, શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, એવું એનું રટણ થયું છે, એટલે એવો જ વિકલ્પ હોય. એમાં આમ જ હોય વિકલ્પ, આ જ વિકલ્પ હોય એવું શબ્દમાં કોઈ રીતે કહી શકાય નહીં. છતાં વિકલ્પ છે, ને વિકલ્પ હોય એટલે ભાષા હોય, શબ્દ પણ હોય, બોલવા રૂપે હોય કે ન બોલવા રૂપે હોય, પણ એવો વિકલ્પ છે તો એ શબ્દો અંદર ભાષા છે, ભાષા વર્ગણાની પર્યાય રૂપે એ હોય એટલે શબ્દ છે, એટલે વિકલ્પ છે. આપણે તો વિકલ્પની વાત કરવી છે, તો એ વિકલ્પ ગમે તે રીતે હોય, પણ એ હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, એવો વિકલ્પ છે તો પણ એને શુભ ભાવ એની સાથે હોય, એની સાથે શુદ્ધ ભાવ ન હોય. જ્યાં સુધી એ વિકલ્પ છે પોતે આત્મામાં જવું છે અને પોતાને એવો જ જ્ઞાયક 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 એવો રટણનો વિકલ્પ રહ્યો છે, તો એ વિકલ્પને શુભ ભાવ કહેવામાં આવે. એ વખતે સાથે રહેલો ભાવ જે છે તે શુભ હોય, એ વખતે એનાથી ભાવ જુદો છે પણ એ વખતનો ભાવ શુભ હોય પણ શુદ્ધ ન હોય. કેમ કે શુદ્ધ ભાવની સાથે કોઈ વિકલ્પ હોતો નથી. શુદ્ધ ભાવની સાથે કોઈ વિકલ્પ હોતો નથી. જ્યારે અંદરમાં જવાય છે ત્યારે શુદ્ધ ભાવ હોય છે, એને કોઈ વિકલ્પ હોતો નથી. એ ત્રીજી વાત. શુદ્ધ ભાવને કોઈ વિકલ્પની અપેક્ષા નથી. આ ત્રીજી વાત. શુદ્ધ ભાવને કોઈ વિકલ્પની અપેક્ષા નથી, પણ અશુદ્ધ ભાવ છે એને વિકલ્પ હોય અથવા ન પણ હોય. અશુદ્ધ ભાવને વિકલ્પ હોય એ વાત તો આપણે કરી, પણ એમાં એ રીતે વાત કરી કે જ્યારે વિકલ્પ છે ત્યારે અશુદ્ધ ભાવ છે, એમ કરીને વાત લીધી આપણે. હવે આપણે જરા જુદી રીતે વાતને સમજીએ કે અશુદ્ધ ભાવને વિકલ્પ હોય અને ન પણ હોય, આ વાતને સમજવાની છે. એકેન્દ્રિય છે એને કોઈ વિકલ્પ નથી, સંગની નથી. એકેન્દ્રિય છે તે સંગની નથી, એને મન નથી એટલે વિચાર વિકલ્પ એને નથી. તે છતાંય એને ભાવ છે, અને એના ભાવ કેવા છે? એના ભાવ અશુદ્ધ ભાવ છે. એના ભાવ અશુદ્ધ ભાવ છે. ખાસ કરીને તો એને રાગ કરતા દ્વેષના જ ભાવ હોય. એને તો એકેન્દ્રિયને તો દ્વેષ ભાવ જ ખૂબ હોય, અને એના કારણે થઈ અને એ ફરી પાછા એવા ને એવા કર્મ બાંધે અને એકેન્દ્રિયમાં ઘણો કાળ સુધી રહે છે. એટલે ત્યાં ક્યાં વિકલ્પ છે? ત્યાં કોઈ ભાષા નથી, કંઈ નથી, મન નથી, એકેન્દ્રિય છે. છતાંય એને ભાવ છે, દ્વેષના ભાવ છે, આર્ત ધ્યાનના ભાવ છે, રૌદ્ર ધ્યાનના ભાવ છે, એને ખૂબ એવા ભાવ છે. અને એવા ભાવને કારણે જ એકેન્દ્રિયમાં વારંવાર જન્મે છે. એકેન્દ્રિયમાંથી એને ત્રસ્ત થવું ઘણું મુશ્કેલ છે. એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય બધું ત્રસ્ત જે કહીએ, એ ત્રસ્ત થવું બહુ મુશ્કેલ છે. એટલે એકેન્દ્રિય છે તો પણ એને મન નથી, છતાં પણ એને ભાવ તો હોય છે. એટલે અશુદ્ધ ભાવ જે છે એ વિકલ્પ સહિત પણ હોય અને વિકલ્પ વિના પણ હોય. અશુદ્ધ ભાવ જે છે એ વિકલ્પ સાથે પણ હોય અને વિકલ્પ વિના પણ હોય. પણ જ્યાં વિકલ્પ છે, જ્યાં વિચાર છે, ત્યાં જે ભાવ હોય એ ક્યારેય શુદ્ધ હોતો નથી. એ ભાવ તો અશુદ્ધ જ હોય. એ ભલે શુભ રૂપે હોય કે અશુભ રૂપે હોય, પણ એ વિકલ્પ સાથે રહેલો ભાવ શુદ્ધ ભાવ હોતો નથી. શુદ્ધ ભાવ છે એને વિકલ્પની અપેક્ષા નથી. શુદ્ધ ભાવને વિકલ્પની અપેક્ષા નથી. એટલે આપણે ભાવના કયા લક્ષણોથી વિચારો જુદા, વિકલ્પ જુદા, ભાવને કેમ ઓળખવા એની જયારે વાત કરીએ, ત્યારે ભાવને ઓળખવાનો જયારે વિચાર કરીએ ત્યારે પણ એ વિકલ્પ સહિતનો છે. એ પણ વિકલ્પ સહિત જ દશા છે. ભાવ છે એ અનુભવની વસ્તુ છે, એ અનુભૂતિની વસ્તુ છે, એ અનુભવાય છે. પોતાના ભાવને એ જાણવા વાળો થાય છે ત્યારે એ અનુભવાય છે. અશુદ્ધ ભાવ જે છે એને પણ એ જાણે છે, જ્ઞાનની પર્યાયમાં એ જાણે છે. જે વખતે એને વિકલ્પ એવા રાગના આવ્યા છે કે દ્વેષના આવ્યા છે, તો સમ્યક દ્રષ્ટિ એને પોતાથી જુદા જાણે છે કે આ જે વિકલ્પ છે એ છે, એની સાથે રહેલા જે ભાવ છે એ શુભ કે અશુભ પ્રકારે છે, એનાથી હું ભગવાન આત્મા જુદો છું, એને જાણે છે. જાણવાને આપણે અનુભવવું કહીએ છીએ, એ અપેક્ષાએ અનુભવ કહ્યો છે. એટલે આ રીતે ભાવ અને વિકલ્પનો સંબંધ છે. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર તે જયતે પ્રણમુ પદ તે વર તે જયતે